તારીખ 6/1/1993 શ્રી સમયસર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 72.
શ્રી સમયસર પરમાગમ જીવ જીવ અધિકાર 49 ગાથાની ટીકા. જીવનું પારમાર્થિક સ્વરૂપ કેવું છે અને એનું લક્ષણ શું છે એ પ્રશ્નના ઉત્તર રૂપે આચાર્ય ભગવાન આ ગાથા ફરમાવે છે. આત્મા નાસ્તી અપેક્ષાએ રસ રૂપ ગંધ શબ્દ અને વ્યક્તપણાથી રહી છે અને ચેતના ગુણ લક્ષણ વાળો છે. બે બોલ ઉપરનો ટીકા ચાલી છે. ત્રીજો બોલ છે એ રીતે જીવ ખરેખર ઉદ્ગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધ ગુણ વિદ્યમાન નથી, માટે અગંધ છે. આત્મામાં સુગંધ દુર્ગંધ અથવા કાંઈ એવો પ્રકાર નથી. અરૂપી એવા પદાર્થમાં ગંધરહિતપણું છે. ગંધપણું માત્ર પૂદગળ પરમાણુમાં છે અને એ પૂદગળ દ્રવ્યથી આ આત્મા તદ્દન ભિન્ન છે. પૂદગળ દ્રવ્યથી અન્ય છે એટલે ભિન્ન છે અને પોતામાં ગંધ ગુણ પણ વિદ્યમાન નથી. તેથી પણ આ આત્માને ગંધપણું નથી. ગંધનું જાણવું થાય એક વાત છે, પણ ગંધપણું પોતાને હોવું તે બીજી વાત છે. એટલે પૂદગળ દ્રવ્યનો કોઈ પણ ગંધ છે, સુગંધ દુર્ગંધ બે પ્રકારે ગંધ છે, એના અસ્તિત્વનો પોતામાં અનુભવ કરવો તે અધ્યાસ છે અને તે મિથ્યાત્વ છે. શું પોતામાં અનુભવ કરવો, મને ગંધ આવે છે જણાય છે એ બીજી વાત છે, પણ સારી ખરાબ ગંધ મને લાગે છે એ જીવનો મિથ્યા ભાવ છે. ત્યાં જાણનાર તરીકે જીવ જુદો રહેતો નથી ત્યારે એવો મિથ્યા અનુભવ થાય છે. જો જાણનાર તરીકે જુદો રહે તો એવો અનુભવ ન થાય. દેહના અધ્યાસનો સૂચક છે. એ વખતે જીવ દુર્ગંધમાં સાવધાન થાય છે અને પોતાના જ્ઞાન સ્વરૂપમાં અસાવધાન થાય છે. શું થાય છે એ વખતે કે પોતે જ્ઞાન સ્વરૂપી છે એવી સાવધાની ત્યાં રહેતી નથી, હોતી નથી, ત્યારે એને એ પ્રકારનો અનુભવ થાય છે કે મને આ ગમતું નથી. એમ દેખાય પણ છતાં એ સાવધાન છે. ઈશ્વરથી અને વિકલ્પ ઉપર એનું મૂલ્યાંકન નથી, લક્ષ ઉપર એનું મૂલ્યાંકન છે. કોઈ પણ પરિણામનું અને પ્રવૃત્તિનું મૂલ્યાંકન એ જીવનું લક્ષ ક્યાં છે એના ઉપર છે તો સાચું મૂલ્યાંકન થાય અથવા સાચો ન્યાય તોળાય, નહીતર ત્યાં અન્યાય ઉત્પન્ન થાય. પરિણામ એનું કાંઈ છે અને જીવ આરોપ કાંઈ બીજો કરે છે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય. શું બીજું કે પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી ન્યાય છે એમાં એક સરખો લીધો છે 36/36 બોલમાં છ એ છ ન્યાય એક સરખા લીધા છે, ખાલી પદ બદલ્યા છે. પહેલા રસનું પદ લીધું, પછી રૂપનું પદ લીધું, હવે ગંધનું પદ લે છે. ન્યાય તે નાતે આપે છે. એમ કરીને ઢુંઢારીમાં 36 36 વિસ્તાર કર્યો છે કે કેમ કર્યું છે? એટલે એનું કારણ છે, ઢુંઢારી અનુસાર નો વાત કર્યો છે. ઢુંઢારી આમાં ત્રણ નું છે, બસ તો એ ઢુંઢારી અનુસાર છે. ઢુંઢારી પ્રમાણે કર્યું છું. પહેલું પહેલી આવૃત્તિમાં એ ગુરુદેવને સ્પષ્ટ આજ્ઞા હતી. એ વખતે સંપ્રદાયમાંથી એ પ્રકારનો એક વિરોધનો અફવાનો પ્રકાર ચાલતો હતો. સોનગઢવાળા શાસ્ત્રોના અર્થ બદલે છે, ફેરવી નાખે છે. ગુરુદેવની સ્ટ્રીક સૂચના જેવી રીતે જયચંદજીએ કર્યું છે એમાં આપણે કાંઈ ફેરફાર કરવો નથી. જયચંદજીનું ગુરુદેવને બરાબર લાગ્યું છે. કેટલાક જે ભાવાર્થમાં જયચંદજીએ અલૌકિક ન્યાયો કાઢ્યા છે એ ઉપરથી જયચંદજીનું સપ્રમાણ લાગ્યું છે. આચાર્ય મહારાજ બધો પૂરો વિસ્તાર કર્યો છે. સંસ્કૃત ટીકામાં આચાર્ય મહારાજે પૂરો વિસ્તાર કર્યો છે. હા, સંસ્કૃત ટીકા નથી લીધી પહેલા, એટલે કોઈને મેળવવાનો પ્રશ્ન ઉભો ન થાય. પછી સંસ્કૃત ટીકા સાથે છે પૂછે, અને એમાં બધો અનુવાદ લીધો છે એ બરાબર છે. બીજું કે પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધ ગુણ નથી. પૂદગળ દ્રવ્ય સ્વરૂપે નથી, તેથી ગંધ ગુણ પોતામાં વિદ્યમાન નથી, અને પોતે એક જીવ દ્રવ્ય હોવાથી કોઈ એક ગુણ સ્વરૂપે નથી. બીજા અનંત ગુણો હોવા છતાં પણ ગંધ ગુણ સ્વરૂપે નથી. જ્ઞાન ગુણ સ્વરૂપે છે, આનંદ ગુણ સ્વરૂપે છે, પ્રભુતા સ્વરૂપે છે, એ વગેરે અનંત ગુણ સ્વરૂપે છે, પણ ગંધ ગુણ સ્વરૂપે જીવ નથી. માટે પણ આત્મા અગંધ અથવા ગંધના અભાવ સ્વરૂપે છે. એ ગુણથી લીધું પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી, એટલે નાક દ્રવ્યેન્દ્રિય, ગંધની દ્રવ્યેન્દ્રિય નાક છે, નાસિકા જેને કહીએ છીએ, કે પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી, માટે અગંધ છે. આ વાસ્તવિકપણે જોવામાં આવે તો આમ છે કે જીવને પૂદગળનું સ્વામીપણું નથી, અથવા પૂદગળો જીવને આધીન પરિણમતા નથી. માલિક હોય, જો જીવ માલિક હોય તો જીવને આધીન પરિણમવું થાય, પણ જીવ પૂદગળોનો માલિક નથી. એક પરમાણુથી માંડીને શરીર આદિ અનેક જથ્થામાં, મકાન આદિ અનેક જથ્થામાં, અને બીજા સંયોગોમાં જે જે પરમાણુઓ છે તે સર્વ પરમાણુઓ ઉપર જીવની કોઈ માલિકી નથી. પોતાની માલિકી નહીં હોવા છતાં શું જીવ એમ ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે એ બધાએ ગોઠવાવું જોઈએ, પરિણમાવું જોઈએ, રહેવું જોઈએ, થવું જોઈએ, તો એ વાત અશક્ય અને અસંભવિત છે. અને અશક્ય અને અસંભવિત વાતને શક્ય કરવા માગે તો આકુલતા સિવાય બીજું કાંઈ થાય નહીં, દુઃખ થાય. આ જીવને દુઃખનું કારણ આ છે. એટલે પરમાર્થ શબ્દ વાપર્યો છે કે આત્મકલ્યાણના લક્ષ્ય વિચારવામાં આવે તો જીવ પૂતગળનો સ્વામી થાય એમાં એનું કલ્યાણ નથી, ઠીક. એનો માલિક થાય એમાં એનું કલ્યાણ નથી, એમાં એનું અકલ્યાણ છે, એમાં અશાંતિ છે ને દુઃખ છે. અને તેથી જીવ નાસિકા દ્રવેન્દ્રિય એટલે નાસિકા અવલંબન લઈને ગંધ સૂંઘે એવું એનું સ્વરૂપ નથી, પરમાર્થ એવું એનું સ્વરૂપ નથી. માટે પણ આત્મા ગંધથી રહિત છે, એ ત્રીજું કારણ બતાવ્યું. ચોથું કારણ કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે, એટલે જીવ પોતાને સ્વભાવ દ્રષ્ટિએ જોવે તો એમ જોવાની વાત લીધી, અહીંયા વિચારવાની વાત ન લીધી પણ જોવાની વાત લીધી. એમ વિચાર સહિતની દશામાં પણ બે પ્રકાર છે જ્ઞાનના, એક વિચારવાના અને એક જોવાનો, જેને આપણે અવલોકન કહીએ છીએ. શું જોવું અને વિચારવું બે જુદી જુદી પ્રકારની પર્યાય છે. શું જોવામાં વસ્તુને સામે રાખીને જોવામાં આવે છે, વિચારવામાં વસ્તુને પરોક્ષ રાખીને વિચારવામાં આવે છે. જોવાની સ્વભાવની વાત વિચારવાની વાત કરવાને બદલે જોવાની વાત કરી છે. વિકેટમાં ગંભીરતા કેવી છે જુઓ, ચોથા બોલમાં કેવી ભાષા બદલાની છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ પોતાને તેને એટલે પોતાને અભાવ છે. પોતાના સ્વભાવમાં ક્ષયોપશમ ભાવનો અભાવ છે અને એમાં પણ ગંધ દ્વારા ગંધને જાણવાનો જે ક્ષયોપશમ ભાવ છે એ તો એકાંત પરલક્ષી જ્ઞાન જ્ઞાનનો ક્ષયોપશમ છે, એ કાંઈ સ્વલક્ષી જ્ઞાનનો ક્ષયોપશમ નથી. ક્ષયોપશમ ભાવમાં પણ બે પ્રકાર છે. શું જેમ વિચાર જ્ઞાનમાં આપણે બે પ્રકાર લીધા, વિચારવું અને જોવું વિચાર દશાના બે પ્રકાર લીધા, એમ ક્ષયોપશમ જ્ઞાનમાં પણ બે પ્રકાર છે, એક સ્વલક્ષી અને એક પરલક્ષી. તો પરલક્ષી જેટલો ક્ષયોપશમ છે તે આત્માનું હિત સાધતો નથી. એ ક્ષયોપશમ આત્માનું હિત સાધવા માટે સાધન થઈ શકતો નથી. છે જ્ઞાનનો પર્યાય તો પણ એ આત્માને હિત સાધવામાં સાધન થઈ શકતો નથી. જો અંતરલક્ષી સ્વલક્ષી જ્ઞાનનો ક્ષયોપશમ હોય તો એ દર્શન મોહાદિના અનુભાગને તોડીને, દર્શન મોહને ઘટાડીને પોતાની નિર્મળતા સાધતો સાધતો એ આત્માને સાધે છે, એ આત્માની શાંતિને સાધવાનું કારણ બને છે એ જ્ઞાન. એટલે ક્ષયોપશમમાં પણ એક પ્રકાર ન લેવો. શું ઘણા વિદ્વાનો એ ભૂલ કરે છે કે અમને પણ મતિશ્રુતનો ક્ષયોપશમ છે અને સમ્યક દ્રષ્ટિઓ જ્ઞાનીઓને પણ મતિશ્રુતનો ક્ષયોપશમ છે, અમારી વિદવત્તા એમના કરતાં થોડી વિશેષ છે એટલી અમારામાં વિશેષતા છે. અને ક્યારેક એમ ભલે એમને ક્યારેક નિર્વિકલ્પ દશા ક્ષણાર્થ માટે થતી હશે, અમને એટલી નથી થતી. શું પણ છે તો મતિશ્રુતનો ક્ષયોપશમ બંનેને માટે અમારો ક્ષયોપશમ છે એ કાંઈ ઓછો નથી. ફેર છે ભાઈ, તારા ક્ષયોપશમમાં પરલક્ષી ક્ષયોપશમ છે અને જ્ઞાનીઓનો જે મતિશ્રુતનો ક્ષયોપશમ છે એ જાત્યાંતરપણાને પ્રાપ્ત થયેલો એવો અંતરલક્ષી સ્વલક્ષી ક્ષયોપશમ છે. બે વચ્ચે મોટો ફેર છે. જાતિનો ફેર તો મોટો ઉલટો સુલટો છે. અજ્ઞાનીનો ક્ષયોપશમ મિથ્યા જાતિનો છે, જ્ઞાન મિથ્યા જાતિનું ત્યાં છે, અને જ્ઞાનીનું મતિશ્રુત જ્ઞાન ત્યાં સમ્યક્ત્વ જાતિનું છે. આ પણ મોટો ફેર છે. એટલે બંને એક સરખા છે એમ વિચારવા યોગ્ય નથી. હા એ છે તો ક્ષયોપશમ છે પણ એને જ્ઞાન શું કેવું? એ ભલે શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ એને જ્ઞાન એવું નામ શું આપવું એમ કે છે. શું અથવા જે જ્ઞાન ભવ વૃદ્ધિના હેતુભૂત થતું હોય, તે જ્ઞાન અને જે જ્ઞાન ભવ નિવૃત્તિના હેતુભૂત થતું હોય, તે જ્ઞાનને એક સરખું કેમ તોળાય? એની તુલના એક સરખી કેમ થઈ શકે? એ ન્યાય સંપન્ન નથી, એ અન્યાય છે મોટો. જી આશય મોટો ફેર છે, ઉલટો સુલટો આશય છે. એક ભવને સાધે છે અને એક મોક્ષને સાધે છે, એક પરિભ્રમણને સાધે છે, એક પરિભ્રમણ મટાડવાના પ્રકારને સાધે છે. એટલો મોટો એમાં ફેર છે, ઉલટો સુલટો. એક રોગ છે ને એક નિરોગતા છે, એટલો મોટો ફેર છે. છે બે શરીરની પર્યાય, રોગિષ્ટ પણ શરીરની પર્યાય અને નિરોગતા તંદુરસ્તી પણ શરીરની પર્યાય, પણ બે વચ્ચે ફેર છે. એક સુખનું કારણ ને એક દુઃખનું કારણ થાય છે. કાલે થોડું એ વિચાર ચાલ્યો તો બુદ્ધિ સૌપ્રથમ તો બુદ્ધિ છે ને, બુદ્ધિ બુદ્ધિમાં ફેર છે. ભલે અનુભવનો વિષય અને અનુભવ પોતે બુદ્ધિથી પાર નીચી છે, એમાં બે મત નથી. અનુભવનો વિષય એવો શુદ્ધાત્મા, મૂળ જીવ તત્વ, જીવનું મૂળ સ્વરૂપ, એ બુદ્ધિગમ્ય નથી, બુદ્ધિ ગોચર નથી. બુદ્ધિથી પાર એવા જ્ઞાનના પર્યાયનો એ વિષય થાય છે, તેથી તે અગમ અગોચર કહેવાય છે. એ માર્ગ પણ અગમ અગોચર કહેવાય છે અને એ તત્વ પણ અગમ અગોચર કહેવાય છે, એમાં બે મત નથી. પણ બુદ્ધિપૂર્વકના પ્રયત્નમાં જે કાંઈ પ્રતિબંધ છે દર્શનમોહ, એ દર્શનમોહને કાપવાનો પ્રયાસ તો બુદ્ધિપૂર્વકના પ્રયત્નમાં જ થાય છે. જેને આપણે પાત્રતા કહીએ છીએ, એ બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી પાત્રતાની પ્રાપ્તિ થાય છે, પાત્રતા ઉત્પન્ન થાય છે. એ કાંઈ નિર્વિકલ્પ જ્ઞાનનો વિષય નથી, એ સ્વવિકલ્પ જ્ઞાનનો વિષય છે. એટલું કામ તો ત્યાં થવું જોઈએ. જ્યાં બુદ્ધિનો વ્યવસાય છે, જ્યાં બુદ્ધિનું કાર્યક્ષેત્ર છે, ત્યાં એની મર્યાદામાં તો કાર્ય બરાબર છે થવું જોઈએ કે નહીં, પછી આગળ જવાની વાત છે. નહીતર તો આગળ જવાનો કોઈ સ્કોપ રહેતો નથી. એટલે એ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું છે, એટલું તો લેવું જ જોઈએ. શું કહે છે કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માને ક્ષોભશમિક ભાવનો પણ અભાવ છે, એ તો સામાન્ય તત્વ છે. કોઈ પણ પ્રકારના ક્ષોભશમનો અભાવ છે તો પછી બહિર્લક્ષી ક્ષોભશમનો તો પ્રશ્ન પણ વિચારવાનો રહેતો નથી. માટે આત્મા ભાવેન્દ્રિયના અવલંબન દ્વારા પણ ગંધ સૂંઘતો નથી. સ્વભાવ દ્રષ્ટિએ જીવને જોવાની વાત છે. વિભાવથી ભલે એ ભાવેન્દ્રિયથી ગંધ સૂંઘતો હોય તો પણ અહીંયા જીવનું સ્વભાવ સ્વરૂપ દર્શાવવું છે, મૂળ સ્વરૂપ દર્શાવવું છે, આત્મજ્ઞાન કરાવવું છે. અહીંયા એ ગંધને ભાવેન્દ્રિયથી સૂંઘી શકે છે એ વાતને અહીંયા સમર્થન આપવું નથી, ઉલટાનો એને અહીંયા નિષેધ કરવો છે. સમર્થન તો આપવું નથી પણ નિષેધ કરવો છે, એમ વાત છે. મનુષ્યને પણ ગંધ પારખવાની ક્ષોભશમ છે અને કૂતરાને પણ છે. કૂતરાને એટલી ગંધ પારખવાની શક્તિ છે કે આ ચોરી કરવામાં કૂતરાનો ઉપયોગ ચોરી પકડવામાં કરે છે કે નહીં. ચોર આવી ગયો હોય, આવીને ક્યાં ગયો હોય, કઈ બાજુ ગયો હોય ત્યાં જાય છે પાછો પાછો, જ્યાં સુધી એની ગંધ કપાય નહીં ત્યાં સુધી જાય છે. બરાબર એ સંઘની પંચેન્દ્રિય છે તો એની નાસિકા મનુષ્ય કરતા વિશેષ ક્ષોભશમ વાળી છે. આમ તો તિર્યંચમાં જ્ઞાન ગુણ વિશેષ અવરાય છે, પણ એમાં મનની શક્તિ વિશેષ અવરાય છે. મનની શક્તિ એમાં વિશેષ અવરાય છે, પણ ઇન્દ્રિયોની શક્તિ કોઈ કોઈ પ્રાણીઓને વિશેષ હોય છે. કોઈને કોઈ નહીં, કોઈને કોઈ નહીં, કોઈને કોઈ નહીં. જેમ કે કીડી છે, એ તો અસંગની પ્રાણી છે, એને મન નથી, શું, અને એને આંખ પણ નથી, એને ત્રણ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, રસના ઇન્દ્રિય છે અને ઘ્રાણેન્દ્રિય છે. પણ એની એટલી બધી તીવ્ર નાસિકા છે કે એક ખાંડનો દાણો પીડ્યો હોય તો એને વાસ આવે, એક ઝીણો ખાંડનો દાણો પીડ્યો હોય તો પણ એને વાસ આવે. હે, છ ગામ સુધી ગયો, ઠીક છે, શાસ્ત્ર પ્રમાણ નથી જોયું. અત્યારના વિજ્ઞાનમાં તો કોઈ વાર ગપાયો હોય છે, શું, પણ એ વાત સ્પષ્ટ છે કે એની નાસિકા અગ્નિ પંચેન્દ્રિય કરતા પણ તીવ્ર હોય છે. પછી આ બિલાડીને ઘોડ રાતે જોઈ શકે છે, તો એની આંખ વધારે તીવ્ર છે મનુષ્ય કરતા પણ. આ બળદ છે, બળદ પણ અંધારામાં સારું જોઈ શકે છે. આ ગાડી જોડે છે ને સવારે, હા, આંખ તક તકે અંધારામાં એની આંખ દેખાય. હે, વગર લાઈટે ચમકે, લાઈટમાં ચમકે, અંધારામાં ચમકે, શું એવું બને છે. તો એ કુદરતી વ્યવસ્થા છે. ઇન્દ્રિય જ્ઞાનની તીવ્ર મંદપણાના ક્ષયોક્ષમની ઉછાવતા ઉઘાડની એ કુદરતી વ્યવસ્થા છે, શું, પણ એ આત્માનું સ્વરૂપ નથી. શું, પરલક્ષી એવો જે ઉઘાડ એ આત્માનું સ્વરૂપ નથી, એવો આત્મા નથી. કેવળ જ્ઞાન સ્વરૂપે આત્મા છે, અનંત જ્ઞાન સ્વરૂપે આત્મા છે, પણ આવો પરલક્ષી ઉઘાડ વાળો આત્મા નથી, એમ અહીંયા કહેવું છે. હા, તમામ જીવનું, કીડીનું, હાથીનું, મનુષ્યનું, દેવનું, નારકીનું, બધા નિગોદનું, બધાનું. નિગોદના જીવનું સ્વરૂપ જેવું છે એવું જ ભગવાન સિદ્ધ પરમાત્માના જીવનું સ્વરૂપ છે. લ્યો, એ તો લોકાંતે છે ને, લોકની બાર અલૌકિક દ્રવ્ય થઈ ગયા. એ તો લોકની ચાર ગતિ ને પંચમ ગતિ નિર્વાણ મોક્ષ એ બધી જગ્યાએ રહેલા ભવ્યો અને અભવ્યો, ઠીક, ભવ્યો અને અભવ્યો, એ બધાનું મૂળ સ્વરૂપ અગંધ સ્વરૂપ છે. અરૂપ, અગંધ, સ્પર્શ, રસ, અશબ્દ, બધાનું સ્વરૂપ એક સરખું છે. કોઈના સ્વરૂપમાં કિંચિત માત્ર ફેર નથી. આમ છે, બધા પરમાત્મા છે, બધા પરમાત્મા છે. તો એ પરમાત્માને જોઈને જેને પરમાત્મા પ્રત્યે ભક્તિ છે એને તેનું દાસત્વ આવ્યા વિના રહે નહીં. આમ છે, લ્યો, આ વાત અહીંયા ઉતારવી છે પાછી. એટલે આનાથી હું વધારે એ વાત ક્યાંય રહેતી નથી. છતાં એ અગંધ સ્વરૂપ છે, કેશે ગંધ ને જાણવાનું જ્ઞાન છે એનામાં, પણ પોતામાં ગંધનો પ્રવેશ નથી, અને ગંધમાં જીવનો પ્રવેશ, જીવમાં ગંધનો પ્રવેશ નથી, અને ગંધમાં જીવનો પ્રવેશ નથી. પરસ્પર કોઈના અસ્તિત્વમાં કોઈનું અસ્તિત્વ વ્યાપતું નથી. કોઈનું અસ્તિત્વ કોઈમાં વ્યાપકપણે નહીં હોવાને લીધે કોઈ કોઈનું કાર્ય કરે કે કોઈ કોઈને ભોગવે, કરતા થાય કે ભોગતા થાય, એ વાત અશક્ય ને અસંભવિત છે. માટે ભાવેન્દ્રિયથી સૂંઘતો નથી, માટે ભાવેન્દ્રિય દ્વારા ભોગવતો નથી. આમ છે, ચાર થયા. પાંચમું, સકળ વિષયોના વિશેષોમાં સાધારણ સકળ વિષયોના વિષયોમાં સાધારણ એવું એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ છે. સ્વભાવની વાતમાં વેદન લીધું છે, જાણવું નથી લીધું પણ વેદવું લીધું છે. જો ક્યાં પ્રકરણ બદલાય છે ધ્યાન દેવા જેવો વિષય છે કે સામે ગમે તેવા વિષયો હોય, પંચેન્દ્રિયના વિધવિધ પ્રકારના કોઈ પણ વિશેષો હોય, તો પણ જીવનો સ્વભાવ, આત્માનો સ્વભાવ એક સાધારણ સંવેદન પરિણામ રૂપ છે. વેદવું, પોતાને એક ધારું, જ્ઞાનનું જ્ઞાન વેદનમય પણે એવો જેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધ વેદના પરિણામને પામીને ગંધ સૂંઘતો નથી, કેમ કે એ તો ગંધ સૂંઘતો જ નથી, ગંધ વેદના પરિણામને પામતો જ નથી. એકને પામતો નથી અને અનેકને પણ, એ જો એકને પામતો નથી તો બેને કે અનેકને પામે છે, એ વાત તો વિચારવાની રહેતી રહેતી. માટે આત્મા ગંધના અભાવ સ્વરૂપે છે, એટલે આત્માને સુગંધ દુર્ગંધના પરિણામથી વ્યાવર્ત કરવો હોય તો એને સંવેદન પરિણામમાં પોતાનો અનુભવ કરવો, કેમ કે એનું સ્વરૂપ છે, એનો સ્વભાવ છે સંવેદનમાં આવવું. તો એને સુગંધનું સારાપણું ને દુર્ગંધનું ખરાબપણું એવો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. સામાન્ય જ્ઞાનનું આમાં આવી ગયું, એમાંથી સામાન્યમાં વેદન છે એ અહીંથી નીકળે છે. શું વેદન સામાન્ય જ્ઞાનમાં છે એ અહીંથી નીકળે છે. શું કેમ કે સાધારણ શબ્દ છે એ સામાન્યના અપેક્ષાએ છે, અસાધારણ અને સાધારણ, સામાન્ય અને અસામાન્ય અથવા વિશેષ એ એક અર્થ છે. શું અને તે એક ધારું જ હોય છે, એમાં કઈ વિશેષપણું થતું જ નથી, સામાન્યપણું સાધારણપણું જ રહે છે સંવેદનમાં તો. અને એ જીવનો સ્વભાવ છે. શું એને જ્ઞાન ગુણ કહે છે અમૃતચંદ્રાચાર્ય, એને જ્ઞાન ગુણ કહે છે. શું અનુભવ કરવો, વેદન કરવું પોતાના જ્ઞાનનું જ્ઞાનથી, એને જ્ઞાન ગુણ કીધો છે. જે 142 કળશમાં લીધું અમૃતચંદ્રાચાર્ય, કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન ગુણ વિના પ્રાપ્તિ નહીં થાય. તું તપ કર, મહાવ્રત નો તપ, તપના ભારથી તું ભાંગી જા, તૂટી મરે એમ કે છે. શું શ્લોકી છે કે મહાવ્રત ભારેણ ભગ્ન આપી ભાંગી જા તું, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તુમ ક્ષમંતે નહીં. નિર્જરાનો 142મો કળશ છે, નિર્જરા અધિકાર જ્ઞાનથી થશે. કે જ્ઞાન જ્ઞાનને અનુભવે તે જ્ઞાન ગુણ છે. આ રાજમલજી અર્થ કર્યો છે જ્ઞાન ગુણનો 142મો, કે જ્ઞાન ગુણ એટલે શું, એવો અર્થ કર્યો છે. શું કળશ ટીકા છે ને, શુદ્ધ સ્વરૂપ થી પરે, એટલે જેટલા જે કોઈ જીવો શુદ્ધ સ્વરૂપ અનુભવ થી ભ્રષ્ટ છે, જે જીવો તે ઇદમ જ્ઞાનમ પૂર્વે જે કહેલું એવું સમસ્ત ભેદ વિકલ્પ થી રહિત જ્ઞાન માત્ર વસ્તુ. કેવી વસ્તુ કીધી? જ્ઞાન માત્ર વસ્તુ. વસ્તુ એટલે જ્ઞાન માત્ર, અને જ્ઞાન માત્ર એટલે વસ્તુ આત્મા. તેને જ્ઞાન ગુણમ વિના એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ, એનું નામ જ્ઞાન ગુણ. શું? પોતાના સ્વરૂપનો અનુભવ કરવો જે શક્તિ દ્વારા, એને જ્ઞાન ગુણ કહે છે. શું? અનુભવ કરવાને, વેદન કરવાને જ્ઞાનની શક્તિ કીધી છે. જ્ઞાનની શક્તિ જાણવા રૂપે અહીંયા ન લીધી, અનુભવ કરવાની જ્ઞાનની શક્તિ લીધી છે. શું આ જ્ઞાનનો અર્થ અનુભવમાં લઈ જવો, અહીંયાથી નીકળે છે, નહીતર કોઈ શ્રદ્ધામાં લઈ જાય છે, કોઈ ચારિત્રમાં લઈ જાય છે. ને શું જેને જ્ઞાન જ્ઞાન ગુણમ એટલે કે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ, તેના વિના પ્રાપ્ત કરવા માટે કથમ એટલે હજારો ઉપાય કરવામાં આવે તો પણ તે નિશ્ચયથી સમર્થ થતા નથી. તો કે બીજું બધું કઈ કરે તો બીજા ઉપાય કરે તો કે ક્લિશ્યતામ ક્લેશ પામો તો પામો, શું ક્લિશ્યતામ સ્વયમેવ પોતાની મેળે ક્લેશ પામો તો પામો. શું કે મહાવ્રત તપો ભારેણ ભગ્ના સ્થિરમ, જે મોક્ષ થી ઉન્મુખ છે એ બધી ક્રિયા કેવી છે? મહાવ્રત ની ક્રિયા કેવી કીધી? મુખ થી ઉન્મુખ કીધી. હે રાગ છે ને, રાગ મોક્ષ થી ઉન્મુખ છે, બંધ નું કારણ છે. એ વખતે તપ નો વિકલ્પ આવ્યો હોય તો કે મોક્ષ થી ઉન્મુખ છે, એનો ઘણો ભાર ઉપાડ્યો ને કષ્ટ છે એવું એમાં શું મળ્યું? કે ક્લેશ ની પ્રાપ્તિ થઈ, ક્લિશતામ દેહ કષ્ટી જેને કહેવામાં આવે છે. શું દેહ કષ્ટી ઘણી ભોગવી તો ભોગવો, પણ આત્મા એનાથી પ્રાપ્ત થવાનો નથી. ક્યાં સ્થાનક વાસી માં આવ્યું હતું? અને તમે તો સ્થાનક વાસી માં છો ને, તમે તો પેલાથી છો, આમાં બાપાના બાપુજીના વખત થી પેલેથી ને કે નહી? હા તારે બીજા બધા નવા ગણાય. તમને બધા વારસામાં મળ્યું હોય, તમારે બધા સમજાવવું જોઈએ, સમજવા બે વટના બદલે, ખરું કે નહી? કોકને જોઈને જ પ્રશ્ન નહીં કરવાનો, પ્રશ્ન તો આપણે આપણા આપણા વિચારોથી. હે ઠીક, પ્રશ્ન તો સ્વાધ્યાયમાં પોતાની જિજ્ઞાસાનો કરો, કોઈ વ્યક્તિ વિશેષને લક્ષ્યમાં રાખીને પ્રશ્ન કરવો ઉચિત નથી. કોઈને નારણભાઈ ને ગમે તે હોય, કોઈ આપણે આપણો સ્વાધ્યાય કરવો છે, આપણું હિત ને આપણું હિત જોવું છે. કોઈ શું માને છે, કોઈ શું નથી માનતા, એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. લૌકિકમાં પણ સર્વધર્મ સહિષ્ણુતાને ગુણ ગણ્યો છે. શું સહિષ્ણુતા? સહન કરી લેવું, એનું પ્રત્યે દ્વેષ ન કરવો. આપણી માન્યતા અનુસાર ન હોય, આપણી માન્યતામાં આવતો નથી, માનતો નથી, માટે એના પ્રત્યે દ્વેષ કરો, એ લૌકિકમાં માન્ય નથી. લૌકિકમાં તો એ દ્વેષ માન્ય, રાગે માન્ય નથી ને દ્વેષે માન્ય નથી, આ તો લૌકિકમાં એ દ્વેષ માન્ય નથી. એટલે એ તો સ્વતંત્ર છે. આપણું વિજ્ઞાન શું કહે છે કે પ્રત્યેક આત્માઓ સ્વતંત્ર છે, પોતાના સમજણ માટે સ્વતંત્ર છે, પોતાની માન્યતા માટે સ્વતંત્ર છે. ને કોઈની માન્યતા કોઈના ઉપર લાદવી એમાં સજ્જનતા પણ છૂટી જાય. બીજું તો ઠીક, પણ સજ્જનતા પણ છૂટી જાય છે. બધા પરમાત્મા છે, ભલે એ ન માનતા હોય પોતાને પરમાત્મા. અમે તો મુસલમાન, અમે તો હિન્દુ, અમે તો ક્રિશ્ચિયન, અમે તો ફલાણા પારસી, એ ભલે ગમે એમ માને. વિતરાગ ભગવાન એમ કે છે કે શુદ્ધ સત્તા એ સૌને પેંખતા હો લાલ, પ્રભુ તું જાણગરી હતી સૌ જગત દેખતા હો લાલ. અમે તો આખા જગત ના જીવોને એક દ્રષ્ટિએ જોઈએ છીએ, અમારી બે દ્રષ્ટિ, બધાની શુદ્ધ સત્તા અમે તો જોઈએ છીએ, શુદ્ધ જીવાત્મા જોઈએ છીએ, બીજું કઈ અમે જોતા નથી. આમ છે આ વિતરાગ ની દ્રષ્ટિ એવી છે, અને એ દ્રષ્ટિ કેળવવાની છે, એ દ્રષ્ટિને અનુસરવા માટે સ્વાધ્યાય છે. શ્રીમદજી એ તો કૃપાળુ દેવે તો 15મે વર્ષે લખ્યું, 15મે વર્ષે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. પહેલા હૃદયમાં લખી રાખો કે બધા આત્મા એક સરખા છે, સમદ્રષ્ટિ છે. આ સામ્યવાદ સાચો છે ભગવાનનો, આ સર્વજ્ઞ દેવનો સામ્યવાદ છે કે બધા સ્વરૂપે સરખા છે. પર્યાય બધાનો જે ફેરફાર છે એ પર્યાય ગૌણ કરવાનો વિષય છે, સ્વરૂપ છે એ મુખ્ય કરવાનો વિષય છે. એનું નામ સ્વભાવ દ્રષ્ટિ અને સ્વરૂપ દ્રષ્ટિ કહેવાય. અહીંયા તો એટલું લેવું છે કે એ જ્ઞાન ગુણ શું ચીજ છે કે જેના વિના પ્રાપ્તિ નથી એમ આચાર્ય મહારાજ કહે છે. એ જ્ઞાન ગુણ વિના પ્રાપ્તિ નથી એમ કહ્યું કે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ છે, એ આત્માની વેદન શક્તિ છે, અને એ વેદનરૂપ પરિણામ એને અહીંયા સ્વભાવ કયો છે. એક જ સંવેદનરૂપ પરિણામ તેનો સ્વભાવ છે, સંવેદન પરિણામ એ પરિણમવું એ વેદન સ્વભાવ એ શક્તિ છે. તેમાં ગંધ વેદાતી નથી, ગંધને વેદી શકાતી નથી, માટે આત્મા ગંધ વિનાની ચીજ છે. હા, એ જૈન શાસન સ્વસંવેદન સ્વાનુભવ એ જૈન એ સમસ્ત જૈન શાસન છે. એ આખું જૈન શાસન ત્યાં આવી જાય છે, બધાનો સાર એ છે. એ વિના નિસ્તાર નથી, જીવનો એ વિના નિસ્તાર નથી. આમ છે. છઠ્ઠું, તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. વેદન પહેલા લ્યો, હવે જ્ઞાન ની વાત પછી લે છે. જુઓ શું કે તેને એટલે આત્માને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. એટલે સુગંધ દુર્ગંધ જેવી હોય તેવું તેનું જ્ઞાન થાય છે. જ્ઞાન નથી થતું એ કહેવાનો અહીંયા અભિપ્રાય નથી, વેદન નથી થતું એમ કહેવાનો અભિપ્રાય છે. શું તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ એ ઢુંઢારીમાં એટલા શબ્દો છે કે અહીંયા કૌંસમાં લીધો છે એટલે નથી. તેને એ બધા લીધો છે, છ માં કૌંસ લીધો છે, પહેલામાં છે, છઠ્ઠા બોલમાં. તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, એ વખતે મને ગંધ આવે છે એમ સમજીને જાણે પોતામાં ગંધ આવી ગઈ હોય, પ્રવેશી ગઈ હોય એવો અનુભવ કરે છો. એ અનુભવ ને એ જ્ઞાન તારું મિથ્યા જ્ઞાન છે. જ્ઞાનની વિશાળતા અપેક્ષા એ તો એને કહ્યા, અને એથી વધારે વિશેષણ આપ્યું કોઈ કોઈ શાસ્ત્રકારો એ તો કે આત્મા સર્વ વ્યાપક છે. એમાંથી વેદાંતનો સર્વ વ્યાપક ચાલ્યો છે, એ ક્ષેત્રથી પછી માની લે છે કે આખા જગતમાં એક જ પરમ બ્રહ્મ વ્યાપક છે. ખરેખર જ્ઞાનથી સર્વ વ્યાપક કહેવો છે, તો પણ જ્ઞાનની પર્યાય વ્યાપે છે એમ નહીં, પણ વ્યાપીને જાણી શકે એટલું સ્પષ્ટ જાણતું જાણી શકે છે એમ કહેવા માટે સર્વ વ્યાપક કહ્યું છે. અંદર પ્રવેશીને કઈ અજાણ્યું ન રહીએ જાણવાનું, અંદર પ્રવેશીને જાણી લીધું, બહાર રહીને ન જાણ્યું, અને જેવું સ્પષ્ટ જણાય એટલું જ્ઞાન ભિન્ન રહીને જાણે છે. એટલું બતાવવા માટે એને વ્યાપક પણ કહેવાય છે, સર્વવ્યાપક પણ કહેવાય છે. સર્વજ્ઞ અને સર્વવ્યાપક બે વિશેષણ જૈન શાસ્ત્રમાં આવે છે. આત્મામાં વિભૂત્વ શક્તિ એ તો અનંત ગુણોમાં વ્યાપક છે એમ લીધું છે, પણ એ પોતાના દ્રવ્યમાં અનંત ગુણોમાં વિભૂત શક્તિ નો થઈ લીધો છે. આ તો સર્વવ્યાપક લેવું છે, આખા જગતમાં વ્યાપે છે કેવળ જ્ઞાન એમ કહે છે. શું આમ તો ક્ષેત્ર અપેક્ષા એ શું થાય છે કે જયારે કેવલી સમુદ્ઘાત થાય ને ત્યારે સર્વ વ્યાપક તો થાય છે, એવો એક ધર્મ છે, એ ગુણ નથી, એ ધર્મ છે. શું અને વિભુત્વ તો ગુણ છે, વિભુત્વ છે એ ગુણ છે. આઠમી શક્તિ છે ને, સર્વ ભાવોમાં વ્યાપક, એવા એક ભાવરૂપ વિભૂત શક્તિ, જેમ કે જ્ઞાનરૂપી એક ભાવ સર્વ ભાવોમાં એટલે પોતાના ગુણોમાં, સર્વ ભાવોમાં એટલે પોતાના ગુણોમાં, એટલે અનંત ગુણો અનંત એમાં વ્યાપે છે એમ કેવું છે. એ ગુણ આખા દ્રવ્યમાં વ્યાપે છે તો આખા દ્રવ્યમાં બીજા અનંત ગુણો છે તો એમાં પણ એ વ્યાપે છે, માટે એને વિભુત્વ શક્તિથી વ્યાપનારો કહેવામાં આવ્યો છે. વિભુ એટલે વ્યાપવું, પ્રભુ અને વિભુ બે આત્માના ગુણ છે. બહુ સુંદર ટીકા કરે છે, આ એક ગાથાની ટીકા કરે છે, કઈ ઘણી જોરદાર ટીકા છે. લગભગ કેટલાય ન્યાયોના ફેંસલા આવી જાય છે, કેમ કે દ્રવ્યથી, ગુણથી, સ્વામિત્વપણાથી, સ્વભાવથી, વેદનથી અને જાણવાથી, આટલા ખુલાસા કરી નાખ્યા છે છ છ બોલમાં. પહેલામાં દ્રવ્યથી ભિન્ન છે એમ લીધું, બીજામાં ગુણ નથી, ગુણ રૂપે નથી માટે ભિન્ન છે એમ લીધું, ત્રીજામાં એને હોવા છતાં એ શરીરનો ધણી નથી, સ્વામી નથી, શરીરના અવયવનો, શરીરનો સ્વામી નથી, શરીરના કોઈ અવયવનો પણ એ સ્વામી નથી. પછી સ્વભાવથી જોવામાં આવે તો એના વિભાવ જ્ઞાનનો પણ એને સંબંધ નથી, વિભાવ જ્ઞાનથી પણ રહી છે. પાંચમામાં કીધું કે એક સંવેદન પરિણામ એનો સ્વભાવ છે, પૂરામાં સ્વભાવ નથી, સૂક્ષ્મ સ્વભાવે નથી એમ કીધું. તો કે અસ્થિતિ શું સ્વભાવ છે, તો કે વેદન પરિણામે છે, સંવેદન પરિણામે છે, એવું એનો સ્વભાવ છે. તો કે એ વાત વેદવાની થઈ, પણ જાણવાનું શું, તો કે જાણે કોણ ના પાડે છે, પણ તાદાત્મ્યથી આ વિના જાણે છે, એટલી શરત છે. જાણવાની ના નથી પણ તાદાત્મ્ય થયા વિના જાણે છે, તેથી એને સ્પર્શનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન એટલે સ્પર્શ સંબંધિત જ્ઞાન થાય તો પણ એ ગંધરૂપે પરિણામ વિના જાણતો હોવાથી, શું ગંધરૂપે પરિણામ વિના જાણતો હોવાથી અને જ્ઞાન રૂપે પરિણમીને જાણતો હોવાથી પોતે ગંધ રૂપે થતો નથી, અથવા ગંધ વિનાની ચીજ છે, એ રીતે ગંધ વિનાની ચીજ છે, માટે આત્મા અગંધ છે, ગંધ વિનાનો છે એટલે અગંધ છે. આમ છ પ્રકારે ગંધના નિષેધથી, છ પ્રકારથી તે અગંધ છે. હવે વિશેષતા એ શું છે, આ કોઈ છ ગોખી નાખવાનો વિષય નથી કે છ ન્યાય આમ ગોખી નાખવા એમ વાત નથી. કોઈ પણ મિથ્યા વિકલ્પથી, મિથ્યા સમજણથી, કોઈ પણ પ્રકાર આ જીવને અસમાધાન થાય ત્યારે આ છ માંથી કોઈ ને કોઈ ન્યાય એને કામ આવી જાય, સમાધાન થઈ જાય એને. વાત છ ની છે પણ એની વિશાળતા ઘણી છે, કે એમાં કોઈ અસમાધાન થવા માટેનો પ્રકાર બાકી રહેવા દીધો નથી આચાર્ય દેવે. આ એક આચાર્ય ભગવાનના ઊંડાણની અને વિશાળતાની એક પ્રતીતિ કરાવે એવો વિષય છે. અથવા કોઈને એમ કહી શકાય કે તમને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રસંગમાં અસમાધાન રહેતું હોય તો લાવો આપણે આ છ માંથી એક ન્યાય સમાધાન કરી દઈએ, કોઈને કોઈ ન્યાય સમાધાન માટે લાગુ પડી જશે તમને. એવી વાત છે, વેદના નથી લીધી કેમ, શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ સાતા સાતાની વેદના નથી લીધી કા, બરાબર. પણ એ મને એમ છે આમાં આવી જાય છે, બધા એમાં સાતા સાતા તો ઉપજે જ છે ને, સાતા ને અસાતા તો બધા એમાં ઉપજે જ છે ને, રસ નું રસ ને વેદના વખતે સમાધાન કેવી રીતે કરે, પણ આમ તો સ્પર્શ થી આવી જાય છે શરીરના કોઈ પણ ભાગમાં, કેમ કે બીજી બધી ઇન્દ્રિયો તો અમુક ચોક્કસ સ્થાનમાં છે, જ્યારે એક સ્પર્શના ઇન્દ્રિય છે એ આખા શરીરમાં વ્યાપેલી છે, એટલે કોઈ પણ જગ્યાએ અસાતાનું નિમિત્ત એવો કાંઈ પણ રોગ થાય કોઈ પણ ક્ષેત્રે શરીરના આખા ક્ષેત્રમાંથી તો એને ખ્યાલ આવી જાય છે. નાની ફોડકી થઈ હોય પોતાને દેખાય નહીં તો પણ ખબર પડે કે અહીંયા ક્યાંક મને ફોડકી થઈ લાગે છે, તો એ જે એને વેદના થાય છે એ વેદનામાં શરીરમાં એનું વ્યાપ વ્યાપક પણ નથી, શરીરની પર્યાયમાં એનું વ્યાપવું નથી. સ્પર્શ ગુણ છે આ, એમાં સકળ વિશેષોના વિશેષોમાં સાધન એવા એક સંવેદન પરિણામ રૂપ, એક સ્પર્શ વેદના પરિણામ, ત્યાં સ્પર્શ શબ્દ લીધો છે, સાતા સાતાને વેદના નથી લીધો. એ તો વિચાર એમ છે કે બીજા બધામાં તો જીવ કાંઈક ને કાંઈક ખોટું સમાધાન કરે, વેદના ખોટું સમાધાન નથી ચાલતો. જ્યારે શરીરની પીડા હોય જીવને, ત્યારે જીવ એ પીડામાં એટલો બધો પકડાઈ જાય છે શરીરની પીડામાં, કે એને સમાધાન કરવા માટે બીજું કોઈ તર્ક કે યુક્તિ કામ નથી લાગતી. શું આમ તો જગતની અંદર મોટામાં મોટો પ્રસંગ શું છે કે શરીરને હાનિ થાય, તો માણસ એમ કે ચાલો બચી તો ગયા, આપણો હાથ પકાણો કપાણો કે પગ કપાણો કે આંખ ગઈ કે ફલાણું થયું ઢીકણું થયું, જીવ જીવતા તો રહ્યા છે. શું અથવા કોઈ એક શરીર કોઈનું મરણ જો ને, મરણ કોઈનું થાય, પોતાનું મરણ તો અનુભવાતું નથી, પણ કુટુંબમાં થાય તો ભાઈ નહીં તો હવે આટલા બાકીના તો આટલા છે. શું અથવા આટલા તો આપણને ઓત છે, ફલાણું તો છે, કાંઈ ન હોય તો એકલો જ કે મૂડી તો છે, બીજો તો વાંધો નથી. શું ખાવા પીવા રહેવા જમવા માટે પૈસા તો છે, કાંઈ નથી તો શું મૂડી ન હોય તો કાંઈ આપણા ફલાણા આપણી પરખે તો છે, એ તો આપણને મદદ કરનારા તો છે. એમ કાંઈ ને કાંઈ જીવ યુક્તિથી બીજું આલંબન પકડી લે છે, દુઃખને હળવું કરવા માટે, એક સંયોગ વિયોગના દુઃખને હળવું કરવા માટે બીજા સંયોગ વિયોગના આલંબનમાં જીવ આવી જાય છે. પણ એક પીડા એવી ચીજ છે કે એની કોઈ યુક્તિ જડે એવું નથી, અને યુક્તિ ગોતવાનો ત્યાં વિચાર પણ રહેવો મુશ્કેલ છે. જ્યારે તીવ્ર પીડા હોય અને એ પીડામાં જીવ ઘેરાઈ જાય છે, ત્યારે એને કોઈ યુક્તિ સૂજે નહીં કે હું આનાથી સુખી થઈ જાઉં, આનાથી તો હું સુખી છું, એ તો પીડાને ભોગવે છૂટકો. અને એ પીડા કોઈ પણ ભોગે જીવ મટાડવા ઈચ્છે છે, પૈસા દઈને કે ગમે તેમ કરીને અંગ ઉપાંગ કપાવીને પણ એ પીડા થતી હોય કે ભાઈ સાહેબ કાપી નાખો અહીંથી મને, પણ આ પીડા મારે નથી જોતી. એ પીડાથી છૂટવા માટે પણ જે જ્ઞાન વેદના વેદવામાં આવે છે, એમાં સુખ વેદના છે, એમાં સાતા વેદના સાચી છે, એ કૃપાળુ દેવે 913માં જે વિષય લીધો એ વિષય લીધો છે સૌથી વિશેષ. ભિન્નપણું આવે તો એ વેદનાથી ભિન્નપણું પોતાના જ્ઞાનનું વેદાય, અને એમાં સુખ શાંતિ વેદાય. અહીં તો કઈ એવી વેદના નથી મનુષ્યના પર્યાયમાં, પણ નારકીની પર્યાયમાં એકલી વેદનાની જ પર્યાય છે. એ તો સાતે નારકીમાં વેદના પ્રધાન અનુભવ છે, એકલી અસાતા વેદના, પીડા 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 પીડા, પાર વિનાની પીડા છે ત્યાં. સહન કરવી શું જોઈ શકવી મુશ્કેલ છે એવી પીડા છે. ત્યાં જાય છે છતાં પણ ત્યાં જો સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો અંતર સુખ ઘટા ઘટી એમ કે છે. એ પીડાને પણ ગૌણ કરીને પોતાના સ્વરૂપના સુખને શાંતિને આનંદને ઘટક ઘટક પીએ એવી રીતે પી શકે છે. એવું સામર્થ ધર્મનું છે, એવું સામર્થ ધર્મનું છે કે જીવને દેહની ગમે તેવી પીડામાંથી મુક્ત કરાવી શકે, માટે એને મુક્તિનો માર્ગ કહેવામાં આવ્યો છે. મુક્ત કરાવે છે, દુઃખથી મુક્ત કરાવે છે, એ વાત લીધી છે. એટલે આમ તો છે ને અસાતા વેદની પણ જ્ઞેય છે, એટલે સકળ વિશેષોના વિશેષોમાં અસાતા વેદની લઈ લેવી, પાંચમું બોલાવે છે દરેકમાં, એમાં સકળ વિશેષોના વિશેષોમાં અસાતા વેદની ને સાતા વેદની બે નેયનું વિશેષ જ છે. એ પણ વેદની નો ઉદયની વિશેષતાઓ છે સાતા અને અસાતા ને, એ જ્ઞાનનું જ્ઞેય છે. ગમે તેવું જ્ઞેય હોય, આત્મા એક સંવેદન પરિણામે પરિણમવાના સ્વભાવ વાળો છે, એક સાધારણ સંવેદન પરિણમવાના પરિણામે પરિણમવો એનો સ્વભાવ છે, અને તેથી આત્મા એનાથી ભિન્ન સુખનો અનુભવ કરી શકે છે.
આવિર્ભાવ કરવો, સામાન્ય નો આવિર્ભાવ કરવો, વિશેષ નો વિરોભાવ કરવો.
વેદનાથી છૂટી ગયો જીવ, ત્યાં વેદનાથી છૂટી ગયો, તિરોભાવ થયો, એટલે એમાંથી પોતાપણું ખેંચાઈ ગયું, પોતાના અનુભવ પણ બાદ થઈ ગયો. નહીતર એમ વિચારે છે કે મને એનો અનુભવ થાય છે, પીડાનો મને અનુભવ થાય છે. હા, એમાંથી અનુભવ છોડાવી લીધો એને, નાના અનુભવમાં આવ્યો અને પૂતગળના અનુભવનો અધ્યાસ એને છૂટી ગયો. નહીતર એટલો બધો પકડાય, એટલો બધો પકડાય કે બીજું કાંઈ સૂજે નહીં. મુનિઓને ઉપસર્ગ પરિશ્રમમાં એક જ આધાર છે, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહીં. ગમે એવો ઉપસર્ગ પરિસર હોય પણ જ્યાં જીવ જ્ઞાન વેદનામાં એકાકાર થયો એટલે જાણે કાંઈ એને ખબર જ નથી, એને એને સ્પર્શ થયો જ માલુમ નથી પડતો. એને કોઈ ખાય છે કે કરડે છે એ સ્પર્શ, પહેલા તો સ્પર્શની ખબર પડે ને પછી વેદના થાય, પણ સ્પર્શની ખબર નથી પડતી તો વેદનાની ક્યાંથી ખબર પડે એમ કે શાંત વેદનમાં આવી જાય છે. અને કેટલાક મુનિઓ તો કેવળી થઈ જાય છે, જે અંતકૃત કેવળી છે એ તો એ ઉપસર્ગને પરિસરને સહન કરતા કરતા, સહન એટલે દુઃખ થઈ નહીં, અંદર આનંદમાં લીન થઈને આત્માને વેદતા વેદતા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, ત્યારે પછી એને ઉપસર્ગને પરિસર બારમાં ખલાસ થઈ જાય છે, એ રહેતો નથી. કેમ કે પરમ ઔદારિક શરીર થઈ જાય છે, અને નીચે જે જમીન ઉપર શરીર હોય કે લબ્ધિથી થોડું ઉપર હોય, કોઈ મુનિઓ તો અંતરિક્ષમાં પણ ધ્યાનસ્થ થાય છે, મળવું શરીર થઈ જાય યોગથી, કે શરીર નીચે સ્પર્શે નહીં જમીનને. પણ જ્યાં કેવળ જ્ઞાન થાય એટલે સીધા આકાશમાં 500 ધનુષ ઊંચે જાય, પછી અહીંયા ક્યાંય નીચે જમીન ઉપર એ રહેતા નથી, ત્યાં કઈ ઉપસર્ગ પરિસર ઉપર થવાનો કઈ પ્રશ્ન નથી. પછી હા, જમીનથી ઉપર જાય, હા, એનું સ્થાન જ ઊંચું છે, કેવળ જ્ઞાન એનું સ્થાન ઊંચું છે. હા, 500 ધનુષ જમીનથી અથવા 5000 ધનુષ, આમ તો સમોસરણમાં તો જમીનથી 1000 ધનુષ થાય, પણ સમોસરણથી 500 ધનુષ ઊંચે છે. 500 આમ તો વાંચે છે, સમોસરણ જમીનથી 500 ધનુષ ઊંચે અને એના ઉપર 500 ધનુષ ઊંચે ભગવાનની ગંધ કુટી, એટલે આમ નીચેથી ગણીએ તો જે કેવળી થાય સમોસરણમાં ભગવાનની લાઈનમાં આવે એટલે જમીનથી 1000 ધનુષ ઊંચે જાય છે.